એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું ફરી સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની અંદર ઊંડા ઉતરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને રાત્રિના આકાશ તરફ એક નવી જ રીતે જોતા શીખવ્યું છે. બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે એના પર વિચાર કરવા પ્રેર્યા છે. હું છું આપનો હોસ્ટ મદલિન અને મારી સાથે છે આપણા એક્સપર્ટ.
નમસ્કાર.
અને આજનો વિષય છે કાર્લ સેગનનું પેલું ક્લાસિક પુસ્તક કોસ્મોસ.
હા, કોસ્મોસ એ ખરેખર માત્ર વિજ્ઞાનનું પુસ્તક નથી જ, એમ કહી શકાય કે એ તો બ્રહ્માંડની કવિતા છે, એક આખું દર્શન છે. એ આપણને યાદ અપાવે છે વારંવાર કે આપણી એટલે કે માનવજાતની જે કથા છે એ આ વિશાળ બ્રહ્માંડની ભવ્ય ગાથાથી કેટલી બધી જોડાયેલી છે.
બરાબર.
અને એ મૂળભૂત સવાલો પૂછે છે, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા અને ક્યાં જઈ રહ્યા છીએ.
મને લાગે છે કે આજના સમયમાં જ્યારે ચારે બાજુથી માહિતીનો મારો ચાલી રહ્યો છે, દુનિયા જટિલ લાગી રહી છે, ત્યારે આ પુસ્તક કદાચ વધુ મહત્વનું બની ગયું છે.
સાચી વાત છે.
તે આપણને વિનમ્રતા શીખવે છે, પેલો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા કહે છે, અને રોજિંદા જીવનની જે ચિંતાઓ છે ને એનાથી ઉપર ઉઠીને એક મોટો કેનવાસ જોવા મદદ કરે છે. શું આ દ્રષ્ટિકોણ જરૂરી નથી આજે?
અત્યંત જરૂરી, કારણ કે આ પુસ્તક ખબર છે આપણને પેલી રાષ્ટ્રીય કે ધાર્મિક કે પછી સાંસ્કૃતિક સીમાઓ છે એનાથી ઉપર ઉઠીને વિચારવા મજબૂર કરે છે. આપણામાં એક જાતનું આશ્ચર્ય જગાવે છે, વિનમ્રતા લાવે છે, અને સૌથી અગત્યનું, આપણી આ પૃથ્વી જે ખરેખર નાજુક છે અને સમગ્ર માનવજાતિના રક્ષણ માટેની એક તાકીદની જવાબદારીની ભાવના પણ જગાડે છે.
તો ચાલો શરૂઆત કરીએ આ અદ્ભુત પુસ્તકના લેખક કાર્લ સેગનને થોડા વધુ નજીકથી ઓળખીને. કોણ હતા કાર્લ સેગન?
ચોક્કસ. કાર્લ સેગન 1934થી 1996 સુધી એ અમેરિકન ખગોળશાસ્ત્રી હતા, ખગોળ ભૌતિકશાસ્ત્રી પણ હતા, બ્રહ્માંડ વિજ્ઞાની, ઘણું બધું. કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને નાસાના ઘણા બધા મિશન્સ જેમ કે મરીનર, વાઇકિંગ, પાયનિયર અને ખાસ કરીને વોયેજર એ બધા સાથે ખૂબ નજીકથી જોડાયેલા હતા. શુક્ર અને મંગળના વાતાવરણ પર એમનું સંશોધન, ગુરુના ચંદ્રો પર જીવનની શક્યતા, શનિના ચંદ્ર ટાઇટન પરના ફેરફારો, આ બધું એમનું પાયાનું કામ ગણાય છે.
પણ એમની ખરી ઓળખ તો કદાચ એમના સંશોધન કરતા પણ વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડનાર તરીકેની છે, નહીં? એક અદ્ભુત સંચારક.
બિલકુલ.
એમનામાં પેલી વૈજ્ઞાનિક ચોકસાઈ તો હતી જ, પણ સાથે કવિ જેવી સંવેદનશીલતા અને કોઈ ફિલોસોફર જેવી જિજ્ઞાસા પણ હતી. આ ત્રણેયનું મિશ્રણ જ કદાચ એમને ખાસ બનાવે છે.
બરાબર કહ્યું. એમની સૌથી મોટી સિદ્ધિ જે હતી કે એ જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને પણ એટલી સરળ, રસપ્રદ અને ક્યારેક તો કાવ્યાત્મક ભાષામાં સમજાવી શકતા હતા.
હા,
એ ફક્ત તથ્યો નહોતા કહેતા, પણ એક આખી વાર્તા કહેતા હતા, બ્રહ્માંડની વાર્તા. એમનું માનવું હતું કે વિજ્ઞાન કંઈ ફક્ત લેબોરેટરીની વસ્તુ નથી, એ તો દરેક મનુષ્યના જીવનનો એક ભાગ છે, એક આશ્ચર્યનો સ્ત્રોત છે.
અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ પેલો વોયેજર ગોલ્ડન રેકોર્ડ છે, નહીં?
હા, ચોક્કસ.
મતલબ બ્રહ્માંડમાં કદાચ કોઈ બીજી સંસ્કૃતિ હોય એના માટે પૃથ્વી અને માનવતાનો સંદેશો મોકલવો, આ વિચાર જ કેટલો ક્રાંતિકારી અને આશાવાદી છે.
ખૂબ જ.
કોસ્મોસ પુસ્તક અને એની સાથે જે ટીવી શ્રેણી બની હતી એ તો સેગનના આ જ વિઝનનું શિખર ગણાય. વિજ્ઞાનનો આનંદ વહેંચવો અને લોકોમાં કોસ્મિક પરિપ્રેક્ષ્ય સ્થાપિત કરવો,
ખરેખર એમની એક ક્ષમતા અજોડ હતી. તો હવે પુસ્તકના મૂળ વિચાર તરફ જઈએ. કોસ્મોસ આપણને કઈ સફર પર લઈ જાય છે?
કોસ્મોસ એ આપણને સમય અને અવકાશની એક બહુ જ ભવ્ય સફરે લઈ જાય છે. સેગન પોતે જેને કલ્પનાનું અવકાશયાન કહે છે ને, સ્પેસશીપ ઓફ ધ ઇમેજિનેશન,
હા,
એના પર બેસીને આપણે જાણે બ્રહ્માંડના છેડા સુધી, ભૂતકાળના ઊંડાણમાં અને ભવિષ્યની શક્યતાઓ સુધી બધે મુસાફરી કરી શકીએ છીએ. આ પુસ્તકનો મુખ્ય હેતુ એમ કહી શકાય કે વિજ્ઞાનનું લોકશાહીકરણ કરવાનો છે. એટલે કે
વિજ્ઞાનને પેલા નિષ્ણાતોના વર્તુળમાંથી બહાર કાઢીને સામાન્ય માણસની જિજ્ઞાસા સંતોષવી.
કોઈ ખાસ વૈજ્ઞાનિક જ્ઞાન વગર પણ.
હા, કોઈ પૂર્વજ્ઞાનની જરૂર નથી, ફક્ત જિજ્ઞાસા હોવી જોઈએ. અને આ જે કલ્પનાનું અવકાશયાન છે એ આપણને ખાલી દૂરના તારા વિશ્વો કે ગ્રહો પર જ નથી લઈ જતું, પણ માનવ ઇતિહાસમાં પણ લઈ જાય છે, આપણા વિચારોના ઇતિહાસમાં. એ બતાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કર્યો, કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ થયો, અને કેવી રીતે જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનનો અંધકાર દૂર થયો, અને ક્યારેક અજ્ઞાનને કારણે આપણે શું ગુમાવ્યું, જેમ કે પેલી એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરીનું નુકસાન.
કરુણાંતિકા,
એટલે કે આ સફર બ્રહ્માંડના 14 અબજ વર્ષના ઇતિહાસને સીધો માનવતાના ભવિષ્ય સાથે જોડે છે. તો પુસ્તકની મુખ્ય દલીલ શું કહી શકાય ટૂંકમાં?
મુખ્ય દલીલ એ છે કે વિજ્ઞાન જ આપણને આપણી કોસ્મિક ઉત્પત્તિ સમજવામાં મદદ કરે છે. બિગ બેંગથી શરૂ કરીને પૃથ્વી પર જીવનના વિકાસ સુધીની આપણી આખી વાર્તા એ વિજ્ઞાન દ્વારા જાણી શકાય છે.
બરાબર.
અને આ સમજ આપણને આ વિશાળ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે અને આપણી જવાબદારી શું છે એ સમજાવે છે.
અને આ સમજણ જ આપણને પૃથ્વી અને ભવિષ્યના રક્ષણ માટે પ્રેરે છે, એમ ને?
બિલકુલ. અંતે તો વાત ત્યાં જ આવે છે.
તો ચાલો હવે આ કલ્પનાના અવકાશયાન પર સવાર થઈ જઈએ અને પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો અને થીમ્સમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી પ્રભાવશાળી વિચાર છે પેલો કોસ્મિક પરિપ્રેક્ષ્ય અને વિનમ્રતાનો.
હા, અને આ સમજાવવા માટે સેગન એક અદ્ભુત સાધન વાપરે છે, કોસ્મિક કેલેન્ડર.
કોસ્મિક કેલેન્ડર એ શું છે?
કલ્પના કરો કે બ્રહ્માંડનો સમગ્ર 13.8 અબજ વર્ષનો ઇતિહાસ, એને આપણે એક જ પૃથ્વી વર્ષમાં સમાવી દઈએ.
ઓકે, એક વર્ષમાં આટલા બધા વર્ષ?
હા. તો બિગ બેંગ ક્યારે થાય? 1 જાન્યુઆરીએ.
સારું.
આપણી આકાશ ગંગા, મિલ્કી વે, એ 2 મહિનામાં બને. આપણો સૂર્ય અને પૃથ્વી સપ્ટેમ્બરની શરૂઆતમાં રચાય, અને પૃથ્વી પર જીવન પણ લગભગ ત્યારે જ શરૂ થાય.
અને આપણે મનુષ્યો આપણે ક્યારે આવીએ આ કેલેન્ડરમાં?
આપણે આવીએ 31 ડિસેમ્બરની રાત્રે લગભગ 11:54 મિનિટે.
શું વાત કરો છો, છેક છેલ્લે.
છેક છેલ્લે. અને આપણો સમગ્ર નોંધાયેલો ઇતિહાસ, એટલે પિરામિડથી લઈને અત્યાર સુધીનો, એ આખા વર્ષની છેલ્લી 10-15 સેકન્ડમાં સમાઈ જાય છે.
બાપરે, આ વિચાર જ મનને હચમચાવી દે તેવું છે. આપણી બધી સિદ્ધિઓ, આપણા ઝઘડા, આપણો અહંકાર, બ્રહ્માંડના વિશાળ સમયપટ પર એટલા ક્ષણિક છીએ આપણે.
બરાબર ને?
આ ખ્યાલ રોજિંદા જીવનની ચિંતાઓને કેવો નવો દૃષ્ટિકોણ આપે છે. નાની નાની વાતોમાં આપણે કેટલા અટવાઈ જઈએ છીએ, પણ જ્યારે આ મોટું ચિત્ર જોઈએ ત્યારે બધું કેટલું ગૌણ લાગે.
બિલકુલ. અને આ જ પરિપ્રેક્ષ્યને વધુ ઘેરો બનાવે છે સેગનનો બીજો પ્રખ્યાત વિચાર. આપણી પૃથ્વી એક ફિક્કો વાદળી ટપકું, પેલ બ્લુ ડોટ છે.
હા, પેલી વોયેજર 1ની તસવીર.
એ જ. જ્યારે વોયેજર 1 અવકાશયાને 1000 કિલોમીટર દૂરથી પૃથ્વીની તસવીર લીધી, ત્યારે આપણો ગ્રહ પ્રકાશના એક કિરણમાં તરતા ધૂળના એક રજકણ જેવો દેખાતો હતો, નાનકડો વાદળી ટપકું. અને એ ટપકા પર જ આપણી આખી દુનિયા, આપણો ઇતિહાસ, આપણી ખુશીઓ, આપણા દુઃખ બધું સમાયેલું છે.
આ વિચાર ખરેખર વિનમ્રતાના જગાડે તો નવાઈ. ચાલો હવે બીજા મહત્વના થીમ પર આવીએ. આપણે તારાઓની સામગ્રીથી બનેલા છીએ. વી આર સ્ટાર સ્ટફ. આનો શું અર્થ છે? શું આ ખાલી કવિતા છે?
ના ના, આ માત્ર કાવ્યાત્મક કલ્પના નથી, આ તો સીધી સાદી વૈજ્ઞાનિક હકીકત છે.
કેવી રીતે?
આપણા શરીરમાં જે મોટાભાગના તત્વો છે, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, લોખંડ, આ બધું બન્યું ક્યાં? તે બન્યું દૂર દૂરના તારાઓના ગર્ભમાં, પેલી પરમાણુ સંલયનની પ્રક્રિયા દ્વારા.
અને જ્યારે મોટા તારાઓ મૃત્યુ પામે છે, સુપરનોવા તરીકે વિસ્ફોટ પામે છે, ત્યારે તેઓ આ બનાવેલા તત્વોને અવકાશમાં ફેંકી દે છે.
અને એ જ તત્વોમાંથી પછી નવા તારાઓ બન્યા, ગ્રહો બન્યા, અને છેવટે પૃથ્વી પર જીવન બન્યું.
ઓ, એટલે કે આપણા અસ્તિત્વનું મૂળ સીધું તારાઓ સાથે જોડાયેલું છે. આપણે બ્રહ્માંડથી અલગ નથી, પણ તેનો જ એક ભાગ છીએ.
બરાબર. આ સમજણ આપણને પ્રકૃતિ, પર્યાવરણ અને પૃથ્વી પરના અન્ય તમામ જીવો સાથે એક ઊંડા જોડાણનો અહેસાસ કરાવે છે. આપણે બધા એક જ કોસ્મિક વારસાના ભાગીદાર છીએ.
સાચી વાત છે. પછી પેલી જાતિ, ધર્મ, દેશ, આ બધા ભેદભાવ કેટલા કૃત્રિમ લાગે છે, જ્યારે ખબર પડે કે આપણું મૂળભૂત બંધારણ તો તારાઓમાંથી આવ્યું છે.
બિલકુલ.
ત્રીજો મુખ્ય થીમ છે વિજ્ઞાન એ જાણવાની એક રીત છે. સેગન વૈજ્ઞાનિક પદ્ધતિના મહત્વ પર ખૂબ ભાર મૂકે છે, નહીં?
હા, અને તે સરસ ઉદાહરણો દ્વારા સમજાવે છે, જેમ કે પેલો ઇરેટોસ્થેનિસ.
હો, એમણે શું કર્યું હતું?
2200 વર્ષ પહેલા એમણે ફક્ત લાકડીઓ, પડછાયાઓ અને ભૂમિતિના સાદા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પૃથ્વીનો પરીખ અદ્ભુત ચોકસાઈથી માપી કાઢ્યો હતો.
શું વાત છે.
અથવા જોહાન્સ કેપલર,
હા,
એમને ગ્રહોની ગતિના સચોટ અવલોકનો મળ્યા એટલે સદીઓ જૂની પેલી ગોળાકાર કક્ષાની માન્યતા છોડી દેવી પડી અને લંબગોળ કક્ષાનો સિદ્ધાંત સ્વીકારવો પડ્યો, કારણ કે ડેટા એ જ કહેતો હતો.
તો આ ઉદાહરણો શું બતાવે છે?
તે બતાવે છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. તે અવલોકન પર આધારિત છે, પ્રયોગ પર, પુરાવા પર અને તર્ક પર. તે પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે, શંકા કરવા માટે, જૂની માન્યતાઓને પડકારવા માટે. અને સૌથી મહત્વનું, વિજ્ઞાન સ્વસુધારણાત્મક છે. એટલે કે
જ્યારે નવા પુરાવા મળે ત્યારે જૂના સિદ્ધાંતો બદલાય છે. આ કોઈ આંધળી શ્રદ્ધા નથી.
બરાબર, આ સત્યની નિરંતર શોધ છે.
અને આજના જમાનામાં આ કેટલું જરૂરી છે, જ્યાં ખોટી માહિતી અને અફવાઓ સોશિયલ મીડિયા પર આમ વાયુ વેગે ફેલાય છે.
હાસ તો,
ત્યાં આવી વિવેચનાત્મક વિચારસરણી કેળવવી. વિજ્ઞાન આપણને પુરાવા માંગતા શીખવે છે, સ્ત્રોત તપાસતા શીખવે છે, દાવાઓની ચકાસણી કરતા શીખવે છે.
ચોક્કસ. અને આ જ આપણને ચોથા થીમ પર લઈ જાય છે, આપણી નાજુક દુનિયાના રક્ષણની જવાબદારી. પેલો કોસ્મિક પરિપ્રેક્ષ્ય અને વૈજ્ઞાનિક સમજ એ આપણને ખાલી જ્ઞાન નથી આપતા,
પણ
એક નૈતિક જવાબદારી પણ સોંપે છે.
એ કેવી રીતે?
જો, જ્યારે આપણે સમજીએ છીએ કે આપણી પૃથ્વી બ્રહ્માંડમાં કેટલી દુર્લભ અને નાજુક છે, પેલો ફિક્કો વાદળી ટપકુ યાદ છે ને?
હા.
અને જ્યારે આપણે બીજા ગ્રહોનો અભ્યાસ કરીએ છીએ, જેમ કે શુક્ર, જે ગ્રીનહાઉસ અસરને કારણે રીતસર ભઠ્ઠી બની ગયો છે,
ઓ બાપરે,
અથવા મંગળ, જે ઠંડો અને ઉજ્જળ છે, ત્યારે આપણને આપણી પૃથ્વીની કિંમત સમજાય છે. સેગન આપણને પરમાણુ યુદ્ધ અને પર્યાવરણીય વિનાશ જેવા માનવસર્જિત જોખમો સામે વારંવાર ચેતવે છે.
એટલે કે આપણું જ્ઞાન જ આપણને આપણું એકમાત્ર ઘર બચાવવા માટે કાર્ય કરવા પ્રેરે છે.
હા.
આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે વૈશ્વિક સહકાર કેટલો જરૂરી છે તે આ પુસ્તક ખૂબ સ્પષ્ટ રીતે સમજાવે છે. આપણે સૌ આ વાદળી ટપકાના રક્ષકો છીએ.
બરાબર.
ઓ, પુસ્તકમાં ઘણા બધા એવા વાક્યો છે જે આ બધા વિચારોને બહુ સુંદર રીતે રજૂ કરે છે.
યાદ રહી જાય એવા.
હા, ચાલો કેટલાક જોઈએ. પહેલું, જેની આપણે હમણાં જ વાત કરી, આપણે તારાઓની સામગ્રીથી બનેલા છીએ. આપણે બ્રહ્માંડ માટે પોતાને જાણવાનો એક માર્ગ છીએ. આ વાક્ય આપણું બ્રહ્માંડ સાથેનું અતૂટ જોડાણ અને માનવ ચેતનાનું મહત્વ દર્શાવે છે. જાણે બ્રહ્માંડ આપણી આંખોથી જોઈ રહ્યું છે, આપણા મગજથી વિચારી રહ્યું છે.
વાહ.
બીજું, વૈજ્ઞાનિક સંશયવાદ વિશેનું વાક્ય, પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી.
આ થોડું સમજાવો.
આનો અર્થ એ છે કે જો આપણને કોઈ વસ્તુના પુરાવા નથી મળ્યા, તો એનો અર્થ એ નથી કે તે વસ્તુ છે જ નહીં. શક્યતા તો રહેલી જ છે.
ખાસ કરીને પેલી પરગ્રહવાસી જીવનની શોધ સેટીના સંદર્ભમાં આ બહુ મહત્વનું છે. ભલે હજુ સિગ્નલ નથી મળ્યા, પણ શોધ ચાલુ રાખવી જોઈએ, શક્યતાઓ ખુલ્લી રાખવી જોઈએ.
બરાબર. અને ત્રીજું, જે વિજ્ઞાનના રોમાંચ અને આશાને વ્યક્ત કરે છે, ક્યાંક કંઈક અદ્ભુત જાણવાની રાહ જોઈ રહ્યું છે.
આ તો મારું પ્રિય વાક્ય છે.
હા, આ આપણને સતત જિજ્ઞાસુ રહેવા અને શોધખોળ ચાલુ રાખવા પ્રેરે છે. બ્રહ્માંડ હજુ અસંખ્ય રહસ્યોથી ભરેલું છે, બસ આપણે શોધવાના છે.
અને ચોથું, જે વિજ્ઞાન અને માનવતાને જોડે છે, આપણા જેવા નાના જીવો માટે વિશાળતા ફક્ત પ્રેમ દ્વારા જ સહન કરી શકાય છે.
આ બહુ ઊંડું વાક્ય છે.
હા, બ્રહ્માંડની એટલી વિશાળતા, ક્યારેક એની ઉદાસીનતા, એની સામે આપણે ટકી શકીએ છીએ કારણ કે આપણી પાસે માનવીય સંબંધો છે, પ્રેમ છે, કરુણા છે. એ જ આપણા જીવનને અર્થ આપે છે.
આ બધા વિચારો ખરેખર ખૂબ પ્રેરક છે. પણ એક સવાલ થાય કે આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય? આ પુસ્તકમાંથી મળેલી શીખ વ્યવહારમાં કઈ રીતે ઉપયોગી થાય?
અરે, ઘણી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું તો પરિપ્રેક્ષ્ય બદલવામાં.
જેમ કે
જ્યારે ઓફિસનું ટેન્શન હોય, કે ઘરમાં કોઈ નાની મોટી તકરાર થઈ જાય, કે પછી ટ્રાફિકમાં ફસાઈ જઈએ, ત્યારે એક ક્ષણ માટે પેલા કોસ્મિક કેલેન્ડરને યાદ કરો, અથવા પેલા ફીકા વાદળી ટપકાને.
હા.
આપણી સમસ્યાઓ અચાનક કેટલી નાની લાગવા માંડશે. કદાચ આનાથી તણાવ થોડો ઓછો થાય, શાંતિ મળે.
સાચી વાત છે.
બીજું વિવેચનાત્મક વિચારસરણી અપનાવવામાં. આજે વોટ્સએપ પર કંઈ પણ આવે, ટીવી પર કોઈ પણ દાવો થાય, તરત માની ન લેવું. પૂછવું કે ભાઈ આનો પુરાવો શું છે, આ માહિતી ક્યાંથી આવી, શું આમાં કોઈ બીજો દૃષ્ટિકોણ પણ હોઈ શકે. સેગન આપણને સવાલો પૂછતા શીખવે છે, જે આજના યુગમાં ખૂબ જ ખૂબ જ જરૂરી છે.
બિલકુલ.
ત્રીજું, પ્રકૃતિ અને આસપાસની દુનિયા પ્રત્યે વધુ સંવેદનશીલ બનવામાં,
એટલે કે સ્ટારસ્ટફ વાળો વિચાર.
હા, જ્યારે એ સમજાશે કે ઝાડમાં રહેલું કાર્બન અને આપણા લોહીમાં વહેતું લોખંડ બધું એક જ તારાકીય ભઠ્ઠીમાંથી આવ્યું છે, ત્યારે પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ વધુ ગાઢ બનશે, એના પ્રત્યે આદર વધશે.
અને પર્યાવરણની જાળવણી પછી ખાલી ફરજ નહીં લાગે, પણ આપણી પોતાની ઓળખની જાળવણી જેવું લાગશે.
બરાબર.
અને ચોથું, મને લાગે છે પેલી આશ્ચર્ય અને વિસ્મયની ભાવના જીવંત રાખવામાં મદદ મળે છે.
હા, એ તો ખરું જ. ક્યારેક રાત્રે બહાર નીકળીને આકાશ તરફ જુઓ તો ખરા. એ ટમટમતા તારાઓ ખાલી પ્રકાશના ટપકા નથી, એ આખાને આખા સૌરમંડળો છે, દૂરની આકાશગંગાઓ છે. અને એમાંથી કોઈક તારાનો પ્રકાશ તો લાખો વર્ષે આપણા સુધી પહોંચ્યો હોય, કદાચ એ તારો અત્યારે હયાત પણ ન હોય.
આ વિચાર જ કેવો રોમાંચ જગાવે છે.
હા, રોજિંદા જીવનની સામાન્ય બાબતોમાં પણ આવી અદ્ભુતતા શોધવાની દ્રષ્ટિ આ પુસ્તક કેળવે છે.
એટલે કે જ્ઞાન આપણને મુક્ત તો કરે જ છે, પણ સાથે સાથે જવાબદાર પણ બનાવે છે.
બિલકુલ.
આ પુસ્તકમાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ? કોઈ એક વિચાર જે તમને ખૂબ ગમ્યો હોય.
મારા માટે પેલો વિચાર કે આપણે બ્રહ્માંડ માટે પોતાને જાણવાનો એક માર્ગ છે, એ ખૂબ ગહન લાગે છે. આપણી ચેતના, આપણી જિજ્ઞાસા, એ ખાલી આપણી નથી, એ જાણે સમગ્ર બ્રહ્માંડની સ્વર જાગૃતિનો એક નાનકડો પણ મહત્વનો ભાગ છે. અને એ જ જ્ઞાન સાથે જે જવાબદારી આવે છે પૃથ્વીના રક્ષણની, એ સંદેશ પણ મને ખૂબ જ મહત્વનો લાગે છે.
અને મને મને પેલું કોસ્મિક કેલેન્ડર અને ફિક્કુ વાદળી ટપકું, આ બે વિચારો હંમેશા યાદ રહી જશે. તે ખરેખર અહંકારને ઓગાળી નાખે છે અને સાચી વિનમ્રતા શીખવે છે. એ યાદ અપાવે છે કે આપણે સૌ આ નાનકડા ગ્રહ પર ફક્ત સહપ્રવાસીઓ છીએ, અને આપણે સાથે મળીને જ તેને સાચવવાનો છે. બીજો કોઈ વિકલ્પ નથી.
સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.